તારીખ 21/5/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 16 અને 17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 12.
સોળમો પ્રશ્ન ચાલતો હતો, નાતા ધારા દ્રવ્યના આશ્રય પ્રગટ થાય છે, પ્રશ્ન તો એ કર્યો છે. આશ્રય એટલે શું? આશ્રયમાં શું ભાવ છે? આશ્રયનો અર્થ શું? એમ નથી, આશ્રય ભાવ તે શું ભાવ છે એમ પ્રશ્ન છે. આશ્રય ભાવ એટલે નિજ ચૈતન્ય સ્વરૂપનું અસ્તિત્વનું ગ્રહણ કરવું છે, અથવા નિજ સ્વરૂપનું અવલંબન આવવું, એને આશ્રય ભાવ કહે છે. અને સાથે સાથે એ પણ કહ્યું કે કઈ રીતે આવે છે, અવલંબન કઈ રીતે આવે છે, કે જ્ઞાન લક્ષણ દ્વારા તેનું ગ્રહણ થાય છે. પહેલો પેરેગ્રાફ ચાલી ગયો છે, બીજા પેરેગ્રાફ છે. આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું, આ ચૈતન્ય હું છું એવી રીતે. અને વિભાવનું અવલંબે છે એનો નિષેધ થવો, એટલે કે આ વિભાવવાદી હું નથી એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું, સ્થિર થવું, એનું નામ ક્યારેક જ્ઞાતા ધારા પ્રત્યે સ્થિર થાય ત્યારે. વિભાવથી દ્રષ્ટિ ઉઠાવી, દ્રષ્ટિ શું કરે છે? પોતાપણે પોતાનું અસ્તિત્વ થાપે છે, પોતાપણાનું અસ્તિત્વ થાપે છે. તો કે એ વિભાવમાં જે થતું હતું પોતાપણાનું અસ્તિત્વ સ્થાપન, એ પ્રકારે દ્રષ્ટિ ઉઠાવી ચૈતન્યમય જ્ઞાયકનું જે અસ્તિત્વ છે તે જ હું છું એમ પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે. એટલા માટે સ્પષ્ટતા કરી કે દ્રષ્ટિ અથવા અસ્તિત્વ ગ્રહણ તો થતું જ હતું. દ્રષ્ટિ એટલે અસ્તિત્વ ગ્રહણ તો થતું હતું. દ્રષ્ટિનું કાર્ય અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે, અભેદ ભાવે એ વિભાવમાં થતું હતું. એ બંધ થાય છે, એ બંધ થવું જોઈએ. અને એ બંધ થાય છે ત્યારે કે પોતાનું સ્વરૂપ અસ્તિત્વ સ્વભાવનું ગ્રહણ થાય ત્યારે. આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન હું નહીં, જ્ઞાન તે હું એમાં શું છે કે વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં, પણ એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન તે હું, એવું જે જ્ઞાન છે તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે. જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે, લક્ષણથી પકડે, એ વિધિ છે. લક્ષણથી ગ્રહણ કરવાની વિધિ છે. જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી તેમાં દ્રષ્ટિને સ્થાપે અને તેમાં લીનતા કરે. શ્રદ્ધાને ચારિત્ર બંને આવ્યા. આ રીતે તેનું આલંબન દ્રવ્ય છે, બીજું કોઈ નથી. ભગવાને અને ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા આ એક જ ઉપાય ગયા છે, એટલે સ્વદ્રવ્યનું આલંબન લઈને જ ગયા છે, બીજી રીતે ગયા નથી. બીજો કોઈ ઉપાય નથી. આલંબન કેવી રીતે લેવું કે અવલોકન કર કે તું આલંબન કેવી રીતે લઈ રહ્યો છો. જેવી રીતે તું વિભાવનું આલંબન લઈ રહ્યો છો એ જ રીતે તું સ્વભાવનું આલંબન જ્ઞાન લક્ષણ દ્વારા સ્વભાવને ગ્રહણ કરીને આલંબન લેતા તો આવડે છે, પણ જો પોતાના આલંબન લેવાના ભાવનું અવલોકન ન હોય, અવલોકનથી ન સમજાય, તો સ્વદ્રવ્યનું આલંબન કેવી રીતે લેવું એ પણ સમજાય. આશ્રય આલંબન એકાર્થમાં છે, પણ શબ્દાર્થ અહીંયા નથી લેવો. એનો ભાવ શું છે એ વાત ચાલે છે. ભાવમાં તો ભાવને સમજવા માટે ભાવનું અવલોકન થવું, વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે. વિભાવ પરિણતિ બહારમાં જાય છે, પણ વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે કે જ્ઞાયક કે હું પણાથી હું અસ્તિત્વ ગ્રહણમાં હું પણ આવે છે, વિશેષ વાત કરે છે. જ્ઞાન ગુણ એવો અસાધારણ છે કે તે લક્ષમાં ખ્યાલમાં આવે છે, સ્પેસિફિક છે, ખાસ પ્રકારનો ગુણ છે. જ્ઞાન છે તે ખાસ પ્રકારનો ગુણ છે, તેથી તે ખ્યાલમાં આવે છે, જુદો પડે છે માટે ખ્યાલમાં આવે છે. બીજા કેટલાક ગુણો પણ અસાધારણ છે, આનંદ વગેરે, પણ તે ખ્યાલમાં આવતા નથી. કેમ કે એની પર્યાય પ્રગટ નથી, આનંદની આનંદ રૂપે પર્યાય પ્રગટ નથી. આનંદ ગુણ પણ અસાધારણ છે, પણ આનંદ રૂપે એની પર્યાય પ્રગટ નથી. ત્યારે જ્ઞાનને તો જ્ઞાન રૂપે પર્યાય પ્રગટ છે, એટલે બીજા અસાધારણ હોવા છતાં એ ગુણો ખ્યાલમાં આવતા નથી. તેથી જ્ઞાન લક્ષણ મુખ્ય છે ઓળખવા માટે. ઓળખવા માટે એટલે અસ્તિત્વ ગ્રહણ કરવા માટે અહીંયા એમ લેવું, બે એકાર્થમાં છે. ઓળખવું, અસ્તિત્વ ગ્રહણ કરવું, બે એક છે વાત. તેથી જ્ઞાન લક્ષણ મુખ્ય છે. બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી, આત્મા સિવાય બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી. જાણવાનું લક્ષણ એક આત્મામાં છે, માત્ર આત્મામાં છે, ચૈતન્યમાં છે, જીવમાં છે, બીજામાં નથી. તેથી જાણવાના લક્ષણ ઉપરથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે કે આ જાણવાનું જે લક્ષણ છે તે લક્ષણવાળો હું ચૈતન્ય. સેમ્પલ ઉપરથી આખી ચીજને જેમ નિશ્ચિત કરી શકાય છે તેમ એ જ્ઞાનના લક્ષણ ઉપરથી આખો જ્ઞાનમય પદાર્થ છે તે ઓળખી શકાય છે, અથવા એનો નિર્ણય કરી શકાય છે. તે જ્ઞાનની સાથે જીવમાં અનંત ગુણ પણ છે. જ્ઞાનની સાથે જીવમાં બીજા અનંત ગુણ પણ છે, તેથી જ્ઞાન ગુણથી આખો આત્મા ગ્રહણ કરે. બીજા ગુણો ક્યાંય છૂટા છૂટા નથી પડ્યા, અભેદ છે. બીજા ગુણો જ્ઞાનની સાથે અભેદ છે, તેથી એ જ્ઞાન લક્ષણ દ્વારા અનંત ગુણમય આખો આત્મા ગ્રહણ થઈ શકે છે અથવા ગ્રહણ થાય છે. આનંદ ગુણ અથવા સુખ ગુણ પણ તેમાં છે, પણ તે આનંદ એવો વિશેષ ગુણ નથી કે જેથી દ્રવ પકડાય અથવા દ્રવ નિશ્ચિત થાય અથવા દ્રવ ઓળખાય એવો ગુણ નથી. કેમ કે એની પર્યાય શુદ્ધ પર્યાય પ્રગટ નથી. જ્ઞાનની શુદ્ધ પર્યાય પ્રગટ છે એટલે પકડાય છે, આનંદ ને દુઃખરૂપ પર્યાય છે પ્રગટ, એટલે આનંદ થી હાથમાં પકડાતો જ્ઞાન શા માટે મુખ્ય કર્યું, ઓળખવા માટે એક સાધન છે, એક જ લક્ષણ છે, બીજું કોઈ લક્ષણ ક્યારે પણ નથી. જ્ઞાનની શુદ્ધ પર્યાય કેવી રીતે પ્રગટ થાય, જ્ઞાનમાં બીજું શું ભળે છે, જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું શું ભળે છે હોય તો બતાવો, અથવા જ્ઞાન માં રાગ કે બીજી મલિનતા ક્યાં છે? જ્ઞાનમાં મલિનતા નથી, જ્ઞાનમાં આકુળતા નથી, જ્ઞાનમાં બીજું શું છે? અને અહીંયા સામાન્ય જ્ઞાન લેવું છે એટલે પરસન્મુખ વાળું જ્ઞાન લેવું નથી, જે વિભાવ વાળો અંશ છે એ લેવો નથી, સ્વભાવ અંશ લેવો છે. જ્ઞાનમાં પણ સ્વભાવ અંશ સામાન્ય રૂપે છે તે લેવો છે, જ્ઞાન સામાન્યપણે, અને એવું જ વસ્તુનું સ્વરૂપ છે. જેવું જ્ઞાન સામાન્યનું સ્વરૂપ છે તેવું જ આત્માનું સ્વરૂપ છે. હા, માત્ર માત્ર જ્ઞ 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 માત્ર શું જ્ઞાન જ એવો વિશેષ અસાધારણ સ્વભાવ છે કે તેનાથી આત્મા ગ્રહણ થઈ શકે છે, જુદો પડી જાય છે, એનાથી આત્મા જુદો પડી જાય છે. જુદો જાણી પણ શકાય છે અને જુદો વેદી પણ શકાય છે. એ સામાન્યમાં જાણવું વિદવું બે આવે છે, આ બહારનું જાણ્યું, આ જ્ઞેયને જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમને, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે, તે જ્ઞાનનો ધરનારો કોણ છે, જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં રહેલું છે એમ તે દ્રવ્યને ગ્રહણ કરે. તો વધારે સ્પષ્ટ શું કરવામાં કે આ બહારનું જાણ્યું તો જ્ઞાન વિશેષ થયું, આ જ્ઞેયને જાણ્યું તે જ્ઞાન વિશેષ થયું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં, એટલે જ્ઞાન વિશેષ ને નિરાકાર જ્ઞાનને બાદ કર્યું. તો પછી બીજું કયું જ્ઞાન રહ્યું? કે સામાન્ય જ્ઞાન રહ્યું. હા, એ વાત એટલે શું છે કે જે જ્ઞાન સામાન્ય છે એ દ્રવ્યનું સ્વરૂપ છે, વેદન સ્વરૂપ છે ને, એટલે દ્રવ્યનું સ્વરૂપ છે, અને જ્ઞાનીઓએ તેને પર્યાય અંશ નહીં લેતા દ્રવ્ય કહી દીધું છે. આ એક ગંભીર વાત છે થોડી. કેવી રીતે? કે પર્યાય બુદ્ધિ ખરાબી નથી, અને દ્રવ્ય બુદ્ધિ કરાવવી છે, દ્રવ્ય તે હું એમ લેવું છે. તો ત્યાં જો એને પર્યાય તરીકે સ્થાપે તો પર્યાય દ્રષ્ટિ મટે કેવી રીતે? એક વાત તો આ છે. બીજું કે જે દ્રવ્ય સામાન્ય છે એ દ્રવ્યગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપ્ત છે, તો પર્યાયમાં ક્યાં વ્યાપ્ત છે? જ્ઞાન સામાન્યમાં નથી, દ્રવ્યના ભેદ રૂપે નથી, ગુણના ભેદ રૂપે નથી, અને પર્યાયના ભેદ રૂપે નથી, સર્વ ત્રણેયમાં અન્વયપણે રહેલું છે તે દ્રવ્ય છે. તો જે જ્ઞાનનો પર્યાય છે એ જ્ઞાન સામાન્યમાં તે અન્વય રહેલું છે માટે તે દ્રવ્ય છે, તે પર્યાય નથી પણ દ્રેવ છે અને તેથી 17-18 ગાથામાં એ ઉલ્લેખ કર્યો કે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય આ બાળ ગોપાળને અનુભવમાં આવી રહ્યો છે. ત્યાં જ્ઞાનનો સામાન્ય વેદાનંશ અનુભવમાં આવી રહ્યો છે એમ કેમ ન કીધું, અને આત્મા અનુભવમાં આવી રહ્યો છે એમ કીધું? કેમ કે આશ્રય આત્માનો ત્યાં થઈ જાય છે અને આશ્રય આત્માનો આશ્રય કરાવવો છે એમ લેતા આત્માનો આશ્રય થઈ જાય છે અને આત્માનો આશ્રય કરાવવો છે માટે ત્યાં પર્યાયથી વાત નથી કરતા. સમજાવવા માટે ગમે એટલી ચોખવટ કરીએ પણ પ્રેક્ટિકલ સાઈડથી વાત કરવી હોય ત્યારે એને દ્રવ્ય જ કહેવાય. લક્ષણની ચર્ચામાં પ્રશ્ન બહુ ઝીણવટથી ઉપાડ્યો કે તમે લક્ષણ અને લક્ષણા ભેદ પાડ્યા. સમજી છે કે એક દ્રવ્યને એક પર્યાય. હવે અમારે તો દ્રવ્યને ઓળખવું છે, પર્યાયનું કોઈ અમારે પ્રયોજન નથી. તો કે લક્ષણ દ્રવ્યપણે અભેદ છે, લક્ષણ ક્યાં છે? પર્યાયમાં. પર્યાયપણે અભેદ છે એમ ન કીધું, દ્રવ્યપણે અભેદ છે એમ ત્યાં વાત કરી છે. બીજી એક વાત કે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ ભેદ હોવા છતાં ત્રણેને ત્રણે પ્રકારે જોવાની નો દ્રષ્ટિકોણ છે. દ્રવ્યને દ્રવ્યપણે પણ જોવાનો દ્રષ્ટિકોણ છે, દ્રવ્યને ગુણની મુખ્યતાથી પણ જોવાનો દ્રષ્ટિકોણ છે અને દ્રવ્યને પર્યાયની મુખ્યતાથી પણ જોવાનો દ્રષ્ટિકોણ છે. જેમ કે અભેદપણે જોવો તો દ્રવ્ય સામાન્ય છે, દ્રવ્ય રૂપે જોવો તો સીધું. અનંત ગુણના સમૂહ રૂપે જોવો તો પણ તે જ દ્રવ્ય છે જે અભેદપણે જોયું હતું તે, અને અનાદિ અનંત પર્યાયના પિંડ રૂપે જોવો તો પણ તે જ દ્રવ્ય છે. એવી જ રીતે ગુણને દ્રવ્યપણે પણ જોવાય, ગુણને ગુણપણે પણ જોવાય અને ગુણને પર્યાયપણે પણ જોઈ શકાય છે. આપણે વિવિક્ષા 36 એમાં બધી વાત દ્રષ્ટાંત સાથે આપી છે તત્વાનુશીલનમાં. એવી જ રીતે પર્યાયને પર્યાયપણે પણ જોવાય, પર્યાયને ગુણપણે પણ જોવાય અને પર્યાયને દ્રવ્યપણે પણ જોવાય. અહીંયા પર્યાયને દ્રવ્યને જોવી છે એમ કેવું છે, કેમ કે દ્રવ્યનો આશ્રય કરાવવો છે અને દ્રવ્યનો ઓળખાવવો છે. દ્રષ્ટિકોણ બદલવાનો છે. પર્યાયને લક્ષણ પર્યાયમાં હોવા છતાં ત્યાં પર્યાયત્વ જોવું જ નથી. લક્ષણ પર્યાયમાં પ્રગટ હોવા છતાં પણ પર્યાયપણે પર્યાયના દ્રષ્ટિકોણથી તેને જોવું નથી, તેને દ્રવ્યને દ્રવ્યપણે જોવું છે તો દ્રવ્ય ઓળખાઈ જાય છે. પર્યાયત્વ જો પકડો નહીં પકડાય એમ છે. જોવાનો દ્રષ્ટિકોણ પણ સાધ્ય કરવો જોઈએ. એટલે કહ્યું કે આ બહારનું જાણ્યું, આ જ્ઞેયને જાણ્યું, આ જાણ્યું તે જાણ્યું એ જ્ઞાન એમ નહીં, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે, સામાન્યપણે ક્યાંથી આવે છે, એનો ધરનારો કોણ છે, જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં એટલે કઈ વસ્તુમાં રહેલું છે, આમ દ્રવ્યત્વ પકડાવે છે શું પ્રશ્નો કરીને એમ તે દ્રવ્યને ગ્રહણ કરે. આ બધા અનુભવથી વાત કરી છે, પોતે જે રીતે ગ્રહણ કર્યું છે અંદરમાં એવી રીતે શું. હા, નહીતર તો એ જ અનુભવ બતાવે છે ને, એનો અનુભવ બતાવે છે શું. ડાક્ટરની ભાષામાં વાત કરે અને જોડે ઉભેલો માણસ એ જ ભાષામાં વાત કરે તો પેલો ડાક્ટર સમજી જાય કે આ પણ ડાક્ટર હોવો જોઈએ, નહીતર આ ભાષામાં વાત કરે નહીં. ને જેમ કે કોઈ એને આ એક માણસને શરીરના કોઈ એક અવયવમાં દરદ છે, પણ એ દરદને શરીરના ની આખી જે વ્યવસ્થા છે એની સાથે સંબંધ હોય, તો બીજો ડાક્ટર હોય એમ કે ભાઈ એનો મેટાબોલિઝમ જે છે એ દ્રષ્ટિએ જરા આમ લાગે છે, તો તરત સમજી જાય. અને મેટાબોલિઝમ ક્યાંથી સમજાણું કે આખી શરીર વ્યવસ્થા છે એનું જે આખું મેનિફેસ્ટેશન ચાલે છે એના ઉપર આ માણસ વાત કરે છે, તો તરત એને ખબર પડે કે આ વિજ્ઞાનમાં જાણકાર છે. એની ભાષા જુદી હોય છે, એમ અનુભવની ભાષા થોડી જુદી પડે છે, અનુભવની ભાષા જ જુદી પડે છે, એમાં અનુભવ વ્યક્ત થાય છે. એટલે અનુભવી એ પકડે છે કે ઠીક આ વાત કરનાર કંઈક અનુભવી અનુભવથી વાત કરે છે, નહીતર તો અનુભવ છે એ વચન અગોચર કહેવાય છે, પણ સર્વથા વચન અગોચર નથી, કથનચિત વચન ગોચર છે. કેટલો? કથનચિત વચન ગોચર છે. કથનચિત વચન ગોચર હોવાથી એના જે સંકેતો અનુભવની ભાષામાં વ્યક્ત થતા હોય છે તે અનુભવી જીવ પકડે છે, અને એના ઉપરથી નક્કી કરે છે કે કહેનાર કોઈ અનુભવી છે, નહીતર આ રીતે આ વાત આવી શકે. ત્રણ પ્રશ્ન કર્યા છે કે જ્ઞાન ક્યાંથી આવે છે, ક્યાંય બહારથી આવતો નથી, અંદરથી જ્ઞાન આવે છે, વસ્તુમાંથી જ્ઞાન આવે છે, જ્ઞાનનું ભંડાર જે વસ્તુ છે એમાંથી જ્ઞાન આવે છે, એટલે વસ્તુ ઉપર જો તે જ્ઞાનનો ધરનારો આધારભૂત કોઈ વસ્તુ છે, જે જ્ઞાન આવે છે અધર નથી લટકતું, જ્ઞાન જ્ઞાનની પર્યાય કોઈ અધર લટકતી નથી, કોઈ વસ્તુ છે એની અવસ્થા છે. આ લાકડાની છરી છે, પેપર નાખ તો એની અવસ્થા છરી જેવી છે, લાકડા વગર કોઈ એમ કે અવસ્થા જણાય છે પણ વસ્તુ જણાતી નથી એમ કહી શકાય? ન કહી શકાય. એમ જ્ઞાનની પર્યાય જણાય ને વસ્તુ નથી જ્ઞાનમય જણાતી એમ કેમ તમે કહી શકો? કહી શકાય એવું જ નથી. પણ પ્રેક્ટિકલ સાઈડથી જોવું જોઈએ. જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં રહેલું છે? ચોખ્ખું લઈ લીધું અહીંયા. ક્યાંથી આવે છે અને ધરનારો કોણ છે ત્યાં સુધી દ્રવ્ય વસ્તુનું નામ નથી પાડ્યું. ત્રીજા પ્રશ્નમાં નામ પાડી દીધું કે જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં રહેલું છે. અસ્તિત્વ પણ એ કોમન અસ્તિત્વ છે, અભેદ અસ્તિત્વ છે. શું એમ તે દ્રવ્યને ગ્રહણ કરે, આ પ્રકારે આ રીતે દ્રવ્યનો આશ્રય કરે એમ કહો, દ્રવ્યને ગ્રહણ કરે એમ કહો, દ્રવ્યનું અવલંબન લે એમ કહો, એક વાત છે બધી. જ્ઞેયાશ્રિત જ્ઞાન હું નહીં, જો જ્ઞાન વિશેષને ફરીને કાપ્યો છેદ કર્યો કે જ્ઞેયાશ્રિત જ્ઞાન તે હું નહીં, પણ હું સ્વયં જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞેયાશ્રિત વિનાનો સ્વયં જ્ઞાન સ્વરૂપ છું. બોલો છેદ ઉડાડીને, જ્ઞાનનો ધરનારો ચૈતન્ય છું, એવા જ્ઞાનનો ધરનારો હું ચૈતન્ય છું એમ હું પણ પોતાને ગ્રહણ કરવો, આ છે એ પરિણમના પ્રયોગનો વિષય છે. મુમુક્ષુની નીચેની ભૂમિકાથી ઉત્તીર્ણ થઈને પછી આ રીતે ગ્રહણ કરવાનો ભાવવાસનમાં પ્રકાર સર્વપ્રથમ બને છે, ત્યાં પરોક્ષપણે ગ્રહણ થાય છે, છતાં પ્રતીતિ આવી જાય છે, સ્પષ્ટ અને અનુભવમાં પ્રત્યક્ષ ગ્રહણ થાય છે સ્વાનુભૂતિમાં. હા, જ્ઞાનના લક્ષણથી વસ્તુનો, જ્ઞાનમય વસ્તુનો આશ્રય કરાવો છે, એટલે પછી ત્યાં લક્ષણ લક્ષ્યનો ભેદ ઉડાડી દેવો છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક તો છે. દીપજીએ અનુભવ પ્રકાશમાં જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવું પણ લીધું, ગ્રહણ કર્યું, અસ્તિત્વ ગ્રહણ કર્યું, એવો દ્રઢ ભાવ, યથાર્થ ભાવ તે સમ્યક્ત્વ છે, એ સમ્યકપણું છે, તે અંતર્મુખપણું છે, અને તે જ સત્ય પરિણમન છે, તે જ અનુભવનીય પરિણમન છે, અનુભવ કરવા યોગ્ય પરિણમન છે, અને તે જ કલ્યાણ સ્વરૂપ છે. છઠ્ઠી ગાથામાં એ કીધું, આ જ્ઞાન જેવો, જેટલું જ્ઞાન છે એટલો જ હું છું, એટલું જ અનુભવનીય છે, એટલું જ કલ્યાણ સ્વરૂપ છે. બસ આ 206 ગાથા છે નિર્જરાધિકાર. અહીંયા ક્યાંયથી ત્રિકાળી પકડવો, લક્ષણ માંથી ત્રિકાળી પકડી લેવો, એમ વિધિ સહિત વાત. સોળમો પ્રશ્ન પૂરો થયો. ના, 15મી ગાથાની વિધિ આવી નીચે. જ્ઞાન સામાન્ય તે હું, જ્ઞાન વિશેષનો વ્યવચ્છેદ કરીને માત્ર જ્ઞાનનો અવલંબન લેવું, આવિર્ભાવ કરવો. હવે 17મો પ્રશ્ન, સ્વાનુભૂતિનું અંતરંગ સ્વરૂપ કેવું હોય? એટલે કે સ્વાનુભૂતિ તો પોતે જ અંતરંગ પરિણમન છે. સ્વાનુભૂતિ એ જીવનું અંતરંગ પરિણમન છે, તો એનું સ્વરૂપ કેવું હોય એવો પ્રશ્ન છે. અરિયંત પરમાત્મા એનું સ્વરૂપ પણ સ્વાનુભૂતિ સ્વરૂપ છે, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સ્વાનુભૂતિ સ્વરૂપ છે, આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ સ્વાનુભૂતિ સ્વરૂપ છે. એ પાંચે પરમેશ્વરનું અંતરંગ સ્વરૂપ એક સરખું છે. જો પંચ પરમેશ્વરનું સ્મરણ કરવું હોય તો એક ભાવમાં થાય એવું છે, પાંચ વખત પણ એક જ ભાવ આવે છે અંદરમાં પોતાના ભાવમાં, ભાવતા ભાવતા ભાવને ભાવવો હોય તો. કયા ભાવને? સ્વાનુભવના ભાવને ભાવતા ભાવતા પંચ પરમેશ્વરનું સ્મરણ કરો, એક જ ભાવનું સ્મરણ થશે. તમને નમો ઓરિયન્તાણમ કરતા જે ભાવનું સ્મરણ ભાવશો, ભાવતા ભાવતા સ્મરણ કરશો, એ જ સિદ્ધાણમમાં આવશે, એ જ આયર્યણમાં આવશે, એ જ વજ્જાયણમમાં આવશે, એ જ શ્રાવણમમાં આવશે. કેમ કે બધા સ્વાનુભૂતિ સ્વરૂપ છે. અને 12 અંગનો સાર સ્વાનુભૂતિ છે, એ જ 12 અંગનો સાર છે. 12 અંગમાં પણ સ્વાનુભૂતિ કરવાનું વિધાન છે. આવ્યું 13મા કળશમાં રાજમલજીનો કળશ ટીકા, કે 12 અંગમાં 11 અંગ અને 14 પૂર્વ એ થઈને 12 અંગ છે. 12મા અંગના 14 પૂર્વ છે, વિસ્તાર ઘણો છે, પણ એ બધો વિસ્તાર વિકલ્પ છે. સ્વાનુભૂતિ નિર્વિકલ્પ છે, અને 12 અંગમાં અથવા 12 અંગમાં એ સ્વાનુભૂતિ કરવાનું વિધાન રહેલું છે. વિસ્તારને એક જગ્યાએ સંક્ષેપ કર્યો છે અને જે જગ્યાએ સંક્ષેપ કર્યો છે તે સ્વાનુભૂતિ છે એમ કેવું છે. અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે, પ્રશ્નો તો સારા ઉઠ્યા છે. એને બારંગ ભણવાની અટક, બારે અંગની લબ્ધિ, અરે કેવળ જ્ઞાનની લબ્ધિ સ્વાનુભૂતિમાં ઉત્પન્ન થઈ ગઈ. એટલે સમ્યક દ્રષ્ટિનો મહિમા એટલે કર્યો કે સમ્યક દર્શન કર્યું થયું કે કેવળ જ્ઞાનની લબ્ધિ લઈને બેસી ગયો છે. અને કેવળ જ્ઞાનની લબ્ધિ આવી થઈ ગઈ હોવા છતાં પણ એનો ગર્ભને ગારો નથી. બારમાં સામાન્ય મનુષ્યની જેમ કોઈને ખબર પડે નહીં, પડશે એની વાત જુદી છે, બાકી ખબર પડે. સામાન્યને મુમુક્ષુને સામાન્ય જનને કોઈને ખબર ન પડે. દીન શાસણમ સબમ કહ્યું 15મી ગાથામાં, એવા સ્વાનુભૂતિ સંપન્નને શું કહ્યું કે દીન શાસણમ સબમ, એ સમસ્ત દીન શાસન છે. એટલો મહિમા કર્યો કુંતુંડાચાર્ય સૂત્રની અંદર, ઘણો મહિમા આચાર્યએ ઘણો મહિમા સ્વાનુભૂતિનો કર્યો. આમ તો માણસોને રિદ્ધિ સિદ્ધિ નો બહુ મહિમા છે ને, રિદ્ધિ સિદ્ધિ નો જોતા નથી. ભલે આળોટે તો આળોટે એ કઈ સામું જોતા નથી. એવી મોટી વૃદ્ધિ આવી ગઈ અને એવી મોટી સિદ્ધિ થઈ ગઈ. એ સહાનુભૂતિનું સ્વરૂપ કેવું હોય એવો પ્રશ્ન ઉઠાય. સમાધાન કેવી ચર્ચાઓ ચાલી છે, એનું નામ સત્સંગ કહેવાય. બહુ સારો સત્સંગ ચાલતો હતો, ભલે 20 મિનિટ 25 મિનિટ પણ સત્સંગ બહુ સારો ચાલતો હતો. આવી બધી ચર્ચાઓ થતી હતી. તે અંતરંગ સ્વરૂપ વાણીમાં પૂરું આવતું નથી. થોડું આવે છે એટલે તો શબ્દો છે, જેટલા શબ્દો છે એટલું આવે છે, પૂરેપૂરું આવતું નથી. અનુભૂતિ છે તે વચન અગોચર છે, વચનાતીત છે, મનાતીત છે, વિકલ્પાતીત છે, પણ થોડું થોડું આવે. થોડું આવે તો પણ, અથવા સંકેત માત્રપણે આવે તો પણ, પાત્ર જીવની સમર્થતા, યોગ્યતા, સક્ષમતા એટલી છે કે હાવ થોડું અગાવે એમાંથી આખું પકડી લઈએ. આવે જરાક જેટલું, બહુ જ અલ્પ માત્રામાં આવે છે, પણ પાત્ર જીવ એમાંથી આખે આખું પકડી લઈએ છે. એટલું સુપાત્ર જીવના મતિશ્રુત જ્ઞાનમાં સામર્થ્ય રહેલું છે. જ્ઞાનનું સામર્થ્ય કેટલું, જો પાત્ર જીવના જ્ઞાનમાં આટલું સામર્થ હોય તો સમ્યક દ્રષ્ટિના જ્ઞાનનું સામર્થ્ય કેટલું. જાઓ ક્રિયા શું કહી દો, હા છે પકડી લીધું. એક વાક્યમાંથી આખો આત્મા પકડ્યો, રાગ અને જ્ઞાન જુદા છે, એમાંથી આખો આત્મા પકડી લીધો. એમાં શું છે, એક વિશેષ પ્રસંગ હતો ભાઈ. જ્ઞાન ને રાગ જુદા છે એ તો બધા સાંભળતા હતા, અને એ તો મૂળ દિગંબર હતા એટલે એમણે શાસ્ત્રો તો વાંચ્યા હતા, અને રાગ ને જ્ઞાન જુદા છે તો દિગંબર શાસ્ત્રોમાં આવે છે. હે, એક પાત્રતા કેળવી ને બીજું ગુરુદેવનું પ્રગટપણે અસ્તિત્વ, પ્રત્યક્ષ યોગ હતો. આ બહુ મોટી વાત હતી. પ્રત્યક્ષ હોવાપણું જે છે એ બહુ મોટી વાત છે. અને એમણે એ પરિણમન પણ સાક્ષાત જોયું, તો પ્રત્યક્ષ યોગ વગર જોવા મળે નહીં. પ્રત્યક્ષ હોય એનું જોવા મળે, એ ઘટના અપૂર્વ છે. એવું જે પ્રત્યક્ષ યોગનું સમ્યક દર્શન થવું, પ્રત્યક્ષ યોગનું સમ્યક દર્શન થવું, દર્શન થવું નહીં ખાલી, સમ્યક દર્શન થવું એ કોઈ અપૂર્વ ઘટના છે. એ ઘટના ઘટી અને અનંત જન્મ મરણનો નાશ થઈ ગયા. કહે છે કે તે અંતરંગ સ્વરૂપ વાણીમાં પૂરું આવતું નથી એમ કહીને એમ કહે છે કે જુઓ, અમે વાત થોડી કરશું, આમાં તમે પ્રશ્ન પૂછો છે એટલે વાત તો જેટલી વાણીમાં આવશે એટલી કરશું, અથવા જેટલો વાણીનો યોગ હશે એટલું વાણી કહેશે, વાણીનો યોગ હશે એટલું વાણી કહેશે. પણ એ સિવાય પણ તમારે જોવું હોય તો જોઈ લીધો એમ કહેવું છે. બધું વાણીમાં નહીં આવે, કંઈક તમારે જોવું પણ પડશે, નહીં તમે જોઈ લીજો તો તમને અનુભૂતિનું સ્વરૂપ સમજાઈ જશે. અરે સમજાઈ જશે એટલું નહીં, અનુભૂતિ પછી તમને થઈ પણ જશે. જો તમને એનું દર્શન થશે, સાચું દર્શન થશે, તો તમને પરિણમન પણ થઈ જશે, પરિણમનના અધિકારી થઈ ગયા તમે, એવી વાત છે. એટલે પૂરું આવતું નથી એમ કહીને કંઈક વધારે કહી દીધું. શું વાત તો કરશું તમને, પણ પૂરી વાત વાતમાં નહીં આવે, વાતમાં પૂરી વાત નહીં આવે. એથી વધારે કંઈક બીજું જોવું હોય તો તમે જોઈ લેજો. વિકલ્પ છૂટીને શું થાય છે, સ્વાનુભૂતિ થાય છે ત્યારે, કે વિકલ્પ માત્ર છૂટી જાય છે, ઉત્પન્ન થતા નથી. અંતરમાં આનંદનું વેદન આવે, વિકલ્પ છૂટી જાય એટલે વિકલ્પનો અભાવ થઈ જાય, વિકલ્પની હયાતી ન રહે, અને અંદરમાં આત્માને પ્રદેશે પ્રદેશેથી આનંદનું વેદન આવે, તે પોતે જ અનુભવી શકે છે અને એ આનંદને પોતે અનુભવી શકે છે. અનંતકાળમાં નહીં આવેલો એવો અપૂર્વ આનંદ અનુભવ ગોચર થાય છે, અને આત્માના પ્રદેશે પ્રદેશે જ્ઞાનના દીવડા પ્રગટે છે. જળ જ્યોતિ આખી ટ્યુબલાઇટ થાય એવી રીતે આખો આત્મા જ્ઞાનમય અને આનંદમય અનુભવ ગોચર થઈ જાય છે, તે પોતે અનુભવી શકે છે. અનંત ગુણથી ભરેલો આત્મા છે, અનંત ગુણથી ભરચક ભરેલો આત્મા છે, તેમાં તેનો ઉપયોગ સ્વાનુભૂતિ થતાં લીન થઈ જાય છે. ઉપયોગ આનંદ ઉત્પન્ન થાય છે અને ઉપયોગની લીનતા થાય છે. સ્વાનુભૂતિ કાળ ભૂતિ કાળે ઉપયોગની સ્વરૂપમાં લીનતા એકાગ્રતા થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, અને વિકલ્પ છૂટી જાય છે. એટલે રાગ માત્ર છૂટી જાય છે અને વિતરાગ ભાવ પ્રગટ થાય છે. ચારિત્ર ગુણમાં સ્થિરતા, લીનતા અને વિતરાગતા એ ચારિત્ર ગુણની દશા થઈ જાય છે. વિકલ્પની આકુળતા છૂટીને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય, વિકલ્પની આકુળતા મટીને અભાવ થઈને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય, લીન થાય એનો બીજો શબ્દ વાપર્યો, જામી જાય એવી સ્વાનુભૂતિ વચનમાં અમુક પ્રકારે આવે છે, અમુક અંશે આવે છે, વિશેષ આવતી નથી. બાકી તો જે વેદે તે જાણી શકે છે, અનુભવે તે અનુભવી જીવ જાણી શકે છે કે સ્વાનુભૂતિ શું ચીજ છે. બીજાને જાણવાનું બનતું નથી, કેમ કે એનો અનુભવ નથી એની પાસે, એટલે જાણવાનું બનતું નથી, પણ એને કઈ જ્ઞાની નો પરિચય વિશેષ હોય તો અણસાર આવે, સંકેત આવે છે, સમજમાં આવે છે. બાકી તો જે વેદે તે જાણી શકે છે, તે દશા થતા આખી દિશા બદલાઈ જાય છે, પરિણમનની દિશા બદલાઈ જાય છે. એક પરિણમનનો પ્રવાહ ઊભો થાય છે અંતર્મુખી, એ અંતર્મુખી દિશાવાળો પરિણમનનો અનંત ગુણના પરિણમનનો પ્રવાહ ચાલુ થઈ જાય છે. જે બહારની વિભાવની દિશા હતી તે પલટાઈને સ્વભાવની દિશામાં, વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ એવી કોઈ જુદી દુનિયામાં ચાલ્યો જાય છે. એ નવી દુનિયા છે, અલૌકિક દુનિયા છે, એ નવી દુનિયામાં જાય છે. પછી આ દુનિયા આખી એની બદલાઈ જાય છે, દુનિયાને જોવાની નજર પણ બદલાઈ જાય છે. ઉલટ ભઈ મેરે નૈન નકી, આખી દ્રષ્ટિ ઉલટી થઈ જાય છે. આ વિભાવની દુનિયામાં નહીં પણ અલૌકિક દુનિયામાં તે થયેલો જાય છે, અને સ્વભાવમાં તલ્લીન એકદમ લીન થઈ જાય છે. સ્વાનુભૂતિમાં જેવો સ્વભાવ છે તેવી જાતની પરિણતિ થઈ જાય છે. પછી જેવો આત્મ સ્વભાવ છે તેવી જ પરિણતિ સ્વાનુભૂતિમાં ઊભી થાય છે. ત્યારથી તે અનુભૂતિ વેદનમાં આવે છે, તેથી જાણી શકાય છે, વિધિ શકાય છે, પણ કહી શકાય. વેદનમાં આવે છે તેનું જાણવું થાય છે, પણ એનું અમુક અંશ સિવાય વધારે કહેવામાં આવી શકતું નથી. આનંદથી જ્ઞાનથી ભરેલો ચૈતન્ય ચમત્કારી દેવ પોતે બિરાજે છે, તેની સ્વાનુભૂતિ થાય છે, પોતે છે એનો અનુભવ આવી રહ્યો છે. અથવા જ્ઞાન સ્વયંનો અનુભવ કરે છે તે સ્વાનુભૂતિ છે, કેમ કે આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે, આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે. જેવો ચિદ ભગવાનનો આનંદ છે તેનો અંશ સ્વાનુભૂતિમાં આવે છે. જેવો સિદ્ધ ભગવાનનો અને આનંદનો આનંદ છે પરમાનંદ સિદ્ધાલયમાં, તેનો અંશ સ્વાનુભૂતિમાં આવે છે. તે વખતે અનુપમ ગુણનો ભંડાર, અનુપમ આનંદથી ભરેલો આત્મા અનુપમ આનંદનું વેદન કરે છે. આનંદની પ્રધાનતા ઘણી છે, સ્વાનુભૂતિમાં આનંદની પ્રધાનતા ઘણી છે. એનાથી વિશિષ્ટ અનુભવની વિશિષ્ટતા અનુભવ ગોચર થાય છે. આનંદને લઈને એ સ્વાનુભવની વિશિષ્ટતાનો પરિણમનની વિશિષ્ટતા આનંદ છે. અને એ આનંદ એવો આવે છે, એવો આવે છે એમ કહે છે કે જ્ઞાનીને એવી ભાવના રહે છે સર્વજ્ઞાનીને કે હવે પછીની અનંત કાળાવલી આ પ્રકારના આત્માના આનંદના ભોગવટામાં જ વહો, એ ભાવના ઉત્પન્ન થઈ જાય છે. એટલો આનંદ આવે છે, એવા પ્રકારનો આનંદ આવે છે. એટલે એનું ખેંચાણ રહે છે, એનું ખેંચાણ રહે છે. આત્મામાં અનંત આનંદ, બેહદ આનંદ ભર્યો છે એ પ્રત્યક્ષ થાય છે, એ જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, અને તેથી ખેંચાણ એનું છૂટતું નથી, એનું ખેંચાણ રહ્યા કરે. એટલે આનંદને મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ ધી સોલ કહેવામાં આવે છે. ખેંચે, આનંદ ચીજ એવી છે કે આનંદ મૂકવો ગમતો નથી. વિભાવ દશામાં આનંદ નથી, કેમ કે તેમાં જ્ઞાન આકુલતા વાળું છે. વિભાવમાં તો આકુલતા ભળેલી છે જ્ઞાનની સાથે. જ્યારે સ્વાનુભૂતિમાં નિરાકુળ સ્વરૂપ આત્મા અનુપમ આનંદથી ભરેલા એવા પોતાના આત્માનું વેદન કરે છે, ચૈતન્ય ભગવાન ખેલી રહ્યો છે, ચૈતન્ય ભગવાન આનંદની કેલી કરી રહ્યો છે, વિભિન્ન અનુભૂતાના અનુભવની દશામાં. એ રીતે વિભિન્ન શૈલી છે જ્ઞાનીઓએ સ્વાનુભૂતિને પ્રકાશે છે. દરેકની કહેવાની શૈલી વિભિન્ન છે, પણ એનો વિષય થીમ એ તો એક જ પ્રકારે છે. એટલે બધાને સમજાય છે કે આ બરાબર છે, અનુભવની વાત કરે છે, આ અનુભવની વાત કરે છે, આ અનુભવની વાત કરે છે.
Thank you.